તારીખ 13/11/1992 શ્રી સમયસર કળશટીકા શ્લોક નંબર 67 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સમયસર કળશટીકા 67મો કળશ ચાલે છે. પાનું 66 કળશનો વિષય તો એટલો હતો કે અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય હોય છે, કેમ કે આગળ એ કહ્યું કે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે. એ ક્રમથી વાત કરી, જ્ઞાનીના જ્ઞાનમય ભાવો હોય છે, અજ્ઞાનીના અજ્ઞાનમય હોય છે. હવે બંનેની સમીક્ષા એક સાથે કરે છે, એ વિશેષ વાત છે. ભાવાર્થની અંદર કળશ અનુસાર તો વાત કરી દીધી કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોય, અજ્ઞાનીને બધા ભાવ અજ્ઞાનમય હોય. એ વિશેષ વિચાર એના ઉપર આપે છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવની અને મિથ્યા દ્રષ્ટિ જીવની ક્રિયા તો એક સરખી છે. કઈ ક્રિયા છે? આ ધાર્મિક ક્રિયા છે. સમ્યક દ્રષ્ટિ જીવની ધાર્મિક ક્રિયા અને મિથ્યા દ્રષ્ટિ જીવની ધાર્મિક ક્રિયા એક સરખી છે. સ્થૂળ લઈએ તો પૂજા, ભક્તિ, ઉપવાસ, દયાદાન વગેરે. સૂક્ષ્મ લઈએ તો શાસ્ત્ર, સ્વાધ્યાય, આગમ વિચાર, અધ્યાત્મ વિચાર, બધું એક સરખું લાગે. સરખું એટલે એક નહીં, એક જેવું. શું? એક જેવું. એક સરખું એટલે બે બરાબર નહીં, પણ બરાબર જેવું, સરખા જેવું લાગે છે. શું? એટલે ક્રિયા તો સરખી દેખાય ને. જ્ઞાની શાસ્ત્રમાં છે, અજ્ઞાની શાસ્ત્રમાં છે. કોઈ વાર જ્ઞાનીનો ઉઘાડ ઓછો હોય, અજ્ઞાનીનો ઉઘાડ શાસ્ત્ર સંબંધિત વધારે હોય. તો જ્ઞાની કરતા વિદ્વાન પંડિત વધારે સારી રીતે એ ગાથાને સમજાવી શકે બીજાને. હવે શું કરશો? અથવા જ્ઞાની ભક્તિ કરતા હોય, એના કરતા અજ્ઞાની ખૂબ નાચી કૂદીને ભક્તિ કરે, એનું ગળું સારું હોય, એની ગાવાની ઢોક સારી હોય, અને બધા ડોલી ઉઠે ભક્તિમાં, સ્વાધ્યાયમાં. સરખી હોય ને, વધારે સારી દેખાય. લ્યો ને, એમ લઈએ આપણે. સરખીની ક્યાં વાત કરો છો? દેખામાં વધારે સારી દેખાય એમ લ્યો. શું? બહુ સૂક્ષ્મ તો એવું છે કે આધ્યાત્મિક વિષય તો આત્માના આધાર વાળો છે. આધ્યાત્મિક વિષયમાં મુખ્ય શુદ્ધાત્મા છે, અને એનો આશ્રય કરવો, એનું અવલંબન લેવું, એનો આધાર લેવો, એમાં એકાગ્રતા કરવી, એનું લક્ષ કરવું, એની શ્રદ્ધા કરવી, એ બધો આધ્યાત્મનો વિષય છે. તો એ વિષય પણ આગમ અનુસાર બરાબર આવતો હોય. હા, બેન, જ્ઞાનીને તો બરાબર આવે જ તે, પણ અજ્ઞાનીને બરાબર આવે લ્યો, પછી શું કરશો? બીજો વિષય તો ચાલો જાણકારીનો છે, સૂક્ષ્મ, પણ આ તો અધ્યાત્મનો વિષય છે. એ આગમ અનુસાર, અધ્યાત્મશાસ્ત્ર અનુસાર, કેમ કે પરલક્ષી જ્ઞાનમાં બુદ્ધિગોચર તો એટલું થઈ શકે છે કે આત્મા છે, જ્ઞાયક સ્વભાવ છે, એ પરમ ભાવ છે, પરમ પારિણામિક ભાવ છે, એનો આશ્રય કરવો જોઈએ, એનું લક્ષ્ય કરવું જોઈએ, એનું અવલંબન લેવું જોઈએ, એમાં એકાગ્ર થવું જોઈએ, એમાં અંતર્મુખ થવું જોઈએ. આ બધું તો બુદ્ધિગોચર થાય એવું છે. બુદ્ધિમાં પરલક્ષી જ્ઞાનમાં ન આવે એવી ચીજ નથી. અને આગમમાં પણ એમ જ કહે છે, અધ્યાત્મ શાસ્ત્રમાં પણ એમ જ કહે છે. હવે કેવી રીતે ફેરતા રહો છો? પછી કેવી રીતે તફાવત સારો છો? એની અંદર સમ્યકપણું શું છે એ જો ઓળખતા આવડતું હોય તો સમ્યકત્વ પણ એ ઓળખે કામ આવે ક્યાં સુધી. અને એ વિષય બહુ સૂક્ષ્મ છે, એ વિષય ઘણો સૂક્ષ્મ છે. અને એ વિષયને સમજવા માટે બુદ્ધિ વિશેષ જોઈએ એમ નથી, એ વિશેષને સમજવા માટે તો પોતે જે કાંઈ દર્શન મોહને લઈને પર પદાર્થમાં ને પરભાવમાં, શરીરાદિ પરદ્રવ્યમાં અને રાગાદિ પરભાવમાં જે અહમપણું થાય છે એમાં નિરઅહમપણું કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો હોય ને પ્રયોગ ચાલુ કર્યો હોય તો એને અનુસંધાનવાળી લાઈન ઓનલાની વાતમાં સમજાય કે આના ભાવમાં આ પ્રમાણે આવે છે. કાં તો પોતાને ભાવ ભાષણ હોય, અને ભાવ ભાષણ હોય તો મુમુક્ષુની ભૂમિકામાં નિરસપણું કેળવીને, ઉદય ભાવમાં ઉદય પ્રસંગોમાં નિરસતા કેળવીને પોતે અહંતા અને મમતા જે પરદ્રવ્યને પરભાવમાંથી મટાડવાના પ્રયત્નમાં આવ્યો હોય તો એને એ પ્રયત્નવાન હોય તો અથવા પ્રયત્નમાં સફળ થયા હોય એના ભાવનો પરિચય થાય, ઓળખાણ થાય કે ભાઈ આ ભાષા પ્રમાણે ભાવ છે અથવા ભાવ પ્રમાણે ભાષા છે. તો પરલક્ષ એટલું થઈ શકે છે, એ તો એક સરખું છે એમ કે જ્ઞાનીનું ને અજ્ઞાનીની બાહ્ય પરિસ્થિતિ તો એક સરખી છે, અંતરંગ પરિસ્થિતિમાં ફેર છે. જે ફેર છે એ તો શું, એ અંતરંગ પરિસ્થિતિને એમ કહ્યું કે પરંતુ દ્રવ્યનો પરિણમન ભેદ છે. તફાવત ક્યાં છે? ભેદ એટલે તફાવત. કે જ્ઞાનીનું દ્રવ્યને અજ્ઞાની દ્રવ્યમાં પરિણમનમાં ફેર છે. શું? આત્મા જે પૂર્ણ પવિત્ર છે, શું એની અને પૂર્ણ શાંત છે, તો અશાંત અને અપવિત્ર ભાવોથી ખસવાનું સમ્યક વલણ જેનું છે, સમ્યક પરિણમન જેનું છે, એનું પરિણમન ભેદ છે. એવું અજ્ઞાન દશામાં આવતો નથી, કેમ કે એને વસ્તુ જ્ઞાનમાં નથી કે મારું સ્વરૂપ કેટલું અનંત શાંત ને અનંત પવિત્ર છે, એના જ્ઞાનમાં ચીજ નથી. એટલે એ સંબંધિત એ દિશાનો એને પ્રયત્ન નથી. જ્ઞાનીની વિભાવ બાજુની ના પરિણામ અપ્રયત્ન દશાવાળા છે. બીજી રીતે લઈએ તો પુરુષાર્થની પ્રધાનતા છે, એના ઉદયિક ભાવો અપ્રયત્ન દશાવાળા છે અને એના આત્મા સંબંધીના ભાવો પ્રયત્ન દશાવાળા છે. જ્ઞાનીને ઉદય ભાવનો એકનો જ પ્રયત્ન ને સાવધાની છે. એ પ્રતિપાદન કરવા જાય તો એને અહીંયા સાવધાની રાખવી પડે કે આડું ઓળવું નથી ને, બરાબર થાય છે ને, બરાબર થાય છે ને, ત્યાં ફેર નથી પડતો ને, એને સહેજ જ આવે કેમ કે એનો પ્રયત્ન વર્તે છે, પ્રયત્ન અનુસાર એની ભાષા આવે છે. ગોઠવવું નથી પડતું, એને તૈયાર નથી થવું પડતું કોઈ વિષયમાં. પરંતુ દ્રવ્યનો પરિણમન ભેદ છે. આવો એક પરિણમનની અંદર અંતરંગમાં મોટો તફાવત છે, ઉલટો સુલટો ભેદ છે. ભેદ તફાવત એટલે ઉલટો સુલટો ફરક છે, એનું વિવરણ લો. સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવ રૂપ છે અથવા વિચાર રૂપ છે અથવા વ્રત ક્રિયારૂપ છે અથવા ભોગભિલાષ રૂપ છે અથવા ચારિત્ર મોહના ઉદય ક્રોધ માન માયા લોભ રૂપ છે, તે સઘળાય પરિણામ આત્મજાતિમાં ઘટે છે. તે આત્માની જાતિના પરિણામ છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સમનિદ્રાનું કારણ છે. એવો જ કોઈ દ્રવ્યનો પરિણમનનો વિશેષ છે. સુવામાં વાત કેવી છે કે માં એના બાળકને મારે તો પણ એનો માતા પણ ખોઈને મારે, અને બીજી સ્ત્રી બાળક ઉપર વાલપ કરે તો માતા પણ આવી જાય એને એનું. સ્ત્રી બાળકની માતા પણ એનામાં આવી શકે, બસ આમ છે. એ બીજી સ્ત્રી માતા પણ લાવે ક્યાંથી બાળકમાં? જે એનું બાળક નથી એવા બાળકમાં એની માતા પણ ક્યાંથી લાવે કે આ મારું બાળક છે? અને એની માતા એને ગુસ્સો થઈને માર મારે, ક્રોધાદી કરે, તો પણ એનું માતા પણ ટળી કેવી રીતે જાય? બસ એમ આત્માને એક વખત આત્મામાં આત્માપણું થઈ ગયું ત્યારે ક્રોધમાન માયા લોભ જે અનાત્મ ભાવો આવે તો પણ એમાં એનું જે આત્માપણું ખોઈને ના આવે કાંઈ. એમ માતાને માતાપણું ખોઈને ગુસ્સો નથી આવતો બાળક ઉપર. એમ જ્ઞાનીને આત્માનું આત્માપણું ખોઈને ક્રોધમાન માયા લોભ નથી થતા. બીજા પરિણામ તો ઠીક છે, ચાલો શું જે કોઈ બુદ્ધિપૂર્વક ના અનુભવ રૂપ છે, વિચાર રૂપ છે, વ્રત ક્રિયા રૂપ છે, એ તો બધા માનો કે ધાર્મિક પરિણામમાં સમાઈ જાય, પણ ક્રોધમાન માયા લોભ ને લીધા છે. ક્રોધ માન માયા લોભ એ બધા ચારિત્ર મૂળના ઉદયરૂ જ ભોગ વિલાસ લીધા છે. એનાથી ભિન્ન પણ છે કે અશુભ પરિણામોથી પણ હું આત્મા ભિન્ન છું, શુભ પરિણામ થી પણ હું જ્ઞાયક ભિન્ન છું. એવું જ કોઈ આત્મજાતિનું જ્ઞાન જાતિનું એ પરિણામ ઘટે છે. સગળાય પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે. હું જ્ઞાન છું એ અનુભવ ખોઈને એ પ્રકાર લક્ષ્યમાંથી છૂટીને ક્યારે પણ જ્ઞાનીનું કોઈ પરિણામ અશુભ કે શુભ હતો નથી. બહુ મુદ્દાની વાત કરી છે મને. જે જે સમજવાની વાત છે એ મુદ્દાની આ સમજવાની વાત છે. આમાં એવા જ પરિણામ જ્ઞાનીને થાય, એવા જ પરિણામ અજ્ઞાનીને થાય, સરખા લાગે. બહુ મોટો ફેર છે. ક્રોધમાન માયા થાય ત્યારે તો ઉપયોગ ત્યાં બહાર હોય, તો કઈ બહાર હોય તો પણ એકત્વ ન કરે. બહાર ઉપયોગ હોય તો પણ એ ઉપયોગ એકત્વ ભાવે ન પરિણમે, એ પણ ભિન્ન પરિણમે છે. એમ છે, જુદો રહે છે. બિલકુલ મોકળાશે તો જગ્યા રાખીને આખે આખો ઉલઝી ન જાય એમ કે છે. આત્મભાવને બચાવીને પછી બધી વાત છે. અથવા પ્રત્યેક પરિણામમાં શુભાશુભ પરિણામમાં સ્વરૂપ પ્રત્યય પુરુષાર્થ છે એ ચાલુ છે. જાગૃતિ ચાલુ છે કે હું આત્મા છું, હું આત્મા છું એવી જાગૃતિ ચાલુ છે, અને એ સંબંધીનો પ્રયત્ન પણ ચાલુ છે. બરાબર જાગૃતિમાં પ્રયત્ન સહિત જાગૃતિ છે અને એ પરિણામની મુખ્યતા છે. ઓલા ક્રોધમાન માયા રાગદ્વેષના અંશો છે એની મુખ્યતા નથી, એ તો આંશિક પરિણમન છે. અને એક ન્યાય એ પરદ્રવ્યને પરભાવમાં જાય છે, પરના પડખે ખતવાય છે, સ્વના ખાતામાં એ ખતવાતા નથી. આ મોટો ભેદ છે. તન્મય થયા વગર પરિણમે છે. જો ઠીક શુભાશુભ પરિણામમાં તન્મય થયા વગર પરિણમે છે. શું? અને અજ્ઞાની તન્મય થઈને પરિણમે છે. કેમ કે એને તો હું શુદ્ધાત્મા છું એ ભાન જ નથી. હા, ઉપયોગાત્મક પણે પણ ભિન્નતા જ વર્તે છે. જ્ઞાનનો લબ્ધ અંશ ભિન્ન રહે અને ઉપયોગ અંશ અભિન્ન થાય, એમ કઈ થાય? તો થોડુંક પરિણમન સમ્યક થયું, થોડુંક મિથ્યા થયું, એમ થાય? આખે આખું પરિણમન સમ્યક જાતિનું છે. ઉપયોગ બહાર ગયો તો એ અસમ્યક અથવા મિથ્યા જ્ઞાન થયું કે નહીં? બહાર ગયેલા ઉપયોગને મિથ્યા જ્ઞાન કહેવાય કે ન કહેવાય? કેમ? જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે. જ્ઞાનીનો ઉપયોગ બહાર ગયો, પર સત્તા અવલંબનશીલ થયો, પ્રસન્નમુખ થયો, પણ શંકર દોષ થયો નથી. છે, થોડો વિભાવ છે, પરસન મુક્તાનો વિભાવ છે, એક નક્કી પરિવર્તનનો વિભાવ છે, પરસત્તાના ચારિત્રના અવલંબનનો, ચિત્તાના અવલંબનનો નહીં પણ ચારિત્રના અવલંબનનો, પરસત્તા અવલંબનશીલ પણ છે, સત્યતાનું અવલંબન છે, બેને અવલંબન જ કહેવાય છે. તો પણ એ મિથ્યા જ્ઞાન નથી, સમ્ય જ્ઞાન છે, અને અંશે સમ્ય જ્ઞાન નથી પણ પૂરું સમ્ય જ્ઞાન છે. અંશે સમ્ય જ્ઞાન ને અંશે મિથ્યા જ્ઞાન એવો ભેદ જ્ઞાનીના જ્ઞાન ને હોતો નથી. રાગનો રાગ નથી, રાગની અરુચિ છે. રાગનો રાગ તો નથી પણ રાગની અરુચિ છે એને, એમ છે ખરેખર તો. ઠીક, જ્ઞાન તો સમ્ય જ્ઞાન છે ને મિથ્યા જ્ઞાન નથી, પણ એને ક્રોધ માન માયા લોભ કે ભોગ વિલાસ રૂપ અશુભ પરિણામ એ મિથ્યા ચારિત્ર નથી, મિથ્યા જ્ઞાને નથી ને મિથ્યા ચારિત્ર નથી. આમ છે, અચારિત્ર જરૂર છે, એને ચારિત્ર ન કહેવાય. અને ઓલા જ્ઞાન ને જ્ઞાન ન કહેવાય, ઉપયોગ બહાર જાય એને આત્માનું જ્ઞાન ને કહેવાય. એને એમ કહેવાય કે આ ઉપયોગ છે, એ પરનો છે, મારો નહીં. આ શું, એને રાગને જેમ પરમા ખતવે એમ એ ઉપયોગને પરમા ખતવે, કેમ કે આત્માને સાધતો નથી. પણ એ મિથ્યા એને લાગુ ન પડે, મિથ્યાત્વ વિશેષણને લાગુ પડે મિથ્યાપણ, કેમ કે ભ્રાંતિ નથી એમાં, તે ઉપયોગમાં ભ્રાંતિ નથી. ઉપયોગનું વર્તન છે એ આત્માને અનુકૂળ નથી, આત્માને પ્રતિકૂળ અવશ્ય છે બહાર ગયેલાને, પણ ભ્રાંતિગત પણ બહાર નથી ગયો, નિર્ભ્રાંત છે ને બહાર ગયો છે. એટલે એને મિથ્યાત્વ વિશેષણ ન જ્ઞાનને લાગુ પડે ન ચારિત્રને લાગુ પડે. અચારિત્ર કહેવાય પણ મિથ્યા ચારિત્ર ન કહેવાય, એને શું એ ફરક છે એની અંદર. અચારિત્ર છે એ પરિણામની ગતિ છે, શું ચારિત્ર ગુણના પરિણામની ગતિ છે, જ્યારે મિથ્યા ચારિત્ર છે એની જાતિ છે. એમ ઉપયોગ બહાર ગયો એ પરિણામની જ્ઞાનની ગતિ છે, અને મિથ્યાત્વ તો એની જાતિ છે. જાતિ તો બદલાઈ ગઈ, આખું જાત્યાંતર થઈ ગયું જ્ઞાન, ભલે ગતિ ઉલટી રહી છે પણ જાત્યાંતર થઈને એમ છે. જૈન દર્શનમાં જ આ વિષય છે, એ પરિણામની ગતિ જુદી ને જાતિ જુદી, ગતિ ઉલટી ને જાતિ હવળી લ્યો. ઠીક, ઉપયોગ બહાર જાય કે રાગ થાય, જ્ઞાન અને ચારિત્ર ની ગતિ બરાબર નથી, સારી નથી, એ ગતિ સારી નથી, માઠી ગતિ છે પરિણામ ને. જાતિ જુદી છે પછી, એની જાતિ બરાબર છે, જાતિ ફેર થઈ ગયું છે, એ થઈ ગયું છે. એ પરિણામમાં બે એના પાસા જુદા જુદા છે, એક બરાબર નથી ને એક બરાબર છે. જુઓ કેવું ઝીણું કાયતું છે જ્ઞાનીઓએ, અનુભવીઓએ કેવું ઝીણું કાયતું છે કે એક જ પરિણામ એની ગતિની જુદી વાત ગણાય, એની જાતિની જુદી વાત ગણાય. નો સમજી બેને એકમાં લઈ જાય, મોટી ભૂલ થઈ જાય. આટલો સૂક્ષ્મ વિચાર જ નથી કોઈ પરિણામનો, એમ છે ને. આ તો આખો આનો જે પાયો છે એ ગુણદોષ ઉપર છે. જૈન દર્શનનો આખો પાયો જ ગુણદોષ ઉપર છે. ગુણને ગુણ કેવી રીતે ગણાય, દોષને દોષ કેવી રીતે ગણાય, કોઈ કોઈ પણ દોષને એ ગુણ ન ગણે, કોઈ પણ ગુણને એ દોષ ન ગણે. જેમ કે ઉપયોગ બહાર ગયો તો જ્ઞાનનો દોષ થયો, ચારિત્રમાં રાગ થયો જ્ઞાનનો દોષ થયો, ભલે શુભ રાગ થયો એ જ્ઞાન ચારિત્રનો દોષ થયો, છતાં જાતિ અપેક્ષા એ નિર્દોષ છે. એમાં દોષ ન ગણે, ઓલામાં ગુણ ન ગણે, ગુણમાં દોષ ન ગણે, દોષમાં ગુણ ન ગણે. બહુ વિવેક કર્યો છે, ઘણો વિવેક કર્યો છે, બહુ ગંભીર વિષય છે. એમને મધરથી લઈને હળવું કરીને બહુ અપરાધ થઈ જાય એવું વિષય છે. સ્પષ્ટ છે, જ્ઞાન દશા છે, એ બધી સ્પષ્ટ છે. એના ઉપર તો આખું ધન્ય આરાધના આપણે જુદું ધાર્યું હોય કે કોઈ રીતે સમ્યક જાતિના પરિણામ એમાં સમ્યકત્વ એટલે સમ્યકપણું શું છે, ત્વ એટલે પણું શું એ સમજવું હોય તો અહીંથી સમજાય એવું છે. કેમ કે પોતે પોતાના અંતરંગ પરિણામને ખોયલા છે અને એ પોતાના અનુભવની ભાષાથી વાતને ખોલે છે, બીજાનું સામર્થ્ય નથી એ ખોલવાનું. અનુભવી પુરુષ છે અને વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ છે એટલે એટલું ખોલી શકાશે સૂક્ષ્મ ભાવને. તો પાત્રતા હોય તો ત્યાંથી પકડી શકે, કોઈ પાત્રતા વગર પકડી શકાય એવું નથી. જ્ઞાન જાતિમાં ઘટે છે, જાતિ શબ્દ વાયબ્ર શું જ્ઞાન જાતિમાં ઘટે છે. કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર નિર્જરાનું કારણ છે, એ જ્યારે અશુભ ઉપયોગમાં છે ત્યારે પણ સંવર નિદ્રા એની ચાલુ છે. શું શુભ ઉપયોગ કાળે પણ શુભોપયોગ કાળે સમનિદ્રા ચાલુ છે, શુદ્ધોપયોગ કાળે વિશેષ સમનિદ્રા છે, અશુભ ઉપયોગ કાળે પણ સમનિદ્રા ચાલુ છે. આમ છે દૂરદર્શન તો એ વાતને સમજાવવા આમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ને એના પ્રવચન છે. આ બનાસદાસની પરમાર્થ વચનિકાનું પુસ્તક છે, અધ્યાત્મ સંદેશ, અધ્યાત્મ સંદેશ. એમાં તો જરા સમર્થ દ્રષ્ટાંત આપ્યું છે એટલે સમજી શકાય, આ તો ન સમજી શકાય કે અશુભ ઉપયોગની કેવી રીતે નિર્જરાન સંવર થાય, સમજવું કઠણ પડે. પણ એમાં મુનિરાજનું દ્રષ્ટાંત આપ્યું છે અને સમ્યક દ્રષ્ટિ આરે મુનિરાજને સરખા એવા છે કે મુનિરાજ આહાર લેતા હોય, હાથમાંથી કોળીઓ મોઢામાં મૂકતા હોય અને ચાવતા હોય, આહાર લેતા હોય, અને સમ્યક દ્રષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય ચોથા ગુણ સ્થાને, નિર્વિકલ શુદ્ધોપયોગ ધ્યાનમાં બેઠા હોય અને નિર્વિકલ શુદ્ધોપયોગમાં આવી ગયા હોય, ત્યારે જે સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગમાં સમનિદ્રા થાય એના કરતા કેવી ગુણ વિશિષ્ટ જેને કહેવાય શું ગુણ શ્રેણી નિર્જરા આહાર લેતા મુનિરાજ ને છે. અશુભ ઉપયોગ તો મુનિ નથી, શુભ ઉપયોગ છે એ વખતે, ઉપયોગ પણ બહાર છે પણ શુભ ઉપયોગ છે. મુનિ ને અશુભ ઉપયોગ તો થતો જ નથી, અશુભ ઉપયોગ વિચ્છેદ ગયો એમનો છઠ્ઠા ગુણ સ્થાન થી. હું એટલે અશુભ ઉપયોગ થાય જ નહીં એમને, થાય તો મુનિ પણ ન હરીએ શું, એટલે તો નિંદ્રા નથી લીધી વધારે કેમ કે અશુભ ઉપયોગમાં આવી જાય. નિંદ્રાનો શુભ ઉપયોગ છે, આહારનો શુભ ઉપયોગ છે, નિહારનો શુભ ઉપયોગ છે, બધો શુભ ઉપયોગ જ છે એક ધારો, પણ સમનિદ્રા શુદ્ધ ઉપયોગ કરતા વધી જાય ચોથા ગુણ સ્થાનને. ઓકે, આવું સમજાયું છે. એવી રીતે મિથ્યા દ્રષ્ટિ જીવને શુભ ઉપયોગ હોય, અધ્યાત્મનો વિચાર આત્માનો ચાલતો હોય લ્યો ઠીક, અને શુભ ઉપયોગ હોય અને જ્ઞાનીને અશુભ ઉપયોગ હોય તો અજ્ઞાનીને સમર નિર્જરા નથી, બંધનું કારણ છે, જ્ઞાનીને નિર્જરાનું કારણ છે. આમ છે એ નિર્જરી જશે, એ અશુભ ઉપયોગ છે એ નિર્જરી જશે, એ અશુભ ભાવ ખરવા આવ્યો છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો અશુભ ભાવ ખરવા આવ્યો છે. સ્વવિપાક નિર્જરા જ્ઞાનીની તે સ્વવિપાક નિર્જરા છે, એ ખરવા આવ્યો છે. એ અશુભ ઉપયોગ જાય છે અને શુદ્ધિ વિશેષ થાય છે, એ મલિનતા છે, મલિનતા ખરી જાય છે અને શુદ્ધિ વિશેષ થાય છે. અજ્ઞાનીને મલિનતા આવે છે અને અશુદ્ધિ વધતી જાય છે, શુભ ઉપયોગમાં અશુદ્ધિ વધતી જાય છે. આવું અંદરનું પરિણમન વિશેષ છે. નાખવા આપે છે ને નિર્વિકલ્પ થઈ જાય, કેમ કે એ વખતે મોકળાશમાં છે, શુભાશુભમાં આવ્યા છે ત્યારે મોકળાશમાં છે, અંદર આખા આવતા જ નથી ને, પણ એકત્વ થાય ત્યારે આખે આખા આવી જાય, પણ એકત્વ થતું નથી એટલે આખા પરિણમતા નથી, એટલે મોકળાશ રાખે છે. એનો અર્થ કે ભિન્નતા રહે છે. મોકળાશ નો અર્થ જ એ વખતે ભિન્નત્વ રહે છે એમ કહેવું છે. એવો જ કોઈ દ્રય પરિણમન નો વિશેષ છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિનું દ્રય અશુદ્ધ રૂપ પરિણમવું છે, તેથી જે કોઈ મિથ્યા દ્રષ્ટિના પરિણામ તે અનુભવ રૂપ તો હતા જ નથી. એને તો પોતાના સ્વરૂપનો અનુભવ તો બિલકુલ કોઈ અંશે નથી. તેથી સૂત્ર સિદ્ધાંતના પાઠરૂપ છે, લ્યો ઠીક. અધ્યાત્મના સૂત્ર સિદ્ધાંતના પાઠ ચાલતા હોય તો કે અશુદ્ધત્વ પરિણમન છે. કેમ કે વસ્તુ નથી એની પાસે, એની પાસે વસ્તુ નથી. પ્રલક્ષી જ્ઞાનમાં ન્યાય બરાબર બેસે, અધ્યાત્મનો ન્યાય બરાબર બેસે. ન્યાય, યુક્તિ, આગમનો સિદ્ધાંત, નિરૂપણ બધું બરાબર આવે, અંદર વસ્તુ ન હોય. આમ છે, હા, વાચા જ્ઞાન કે છે એટલે એને સમજણમાં સમજાય છે, બુદ્ધિમાં બેસે છે વાત. બુદ્ધિમાં નથી બેસતી એ વાત નથી. વાતા જ્ઞાનમાં તો ઘણી વાર શું હોય છે કે એકલી વાણી હોય ને બુદ્ધિ ન હોય ને ગોખી નાખ્યું હોય કે ધારી લીધું હોય. આ તો બુદ્ધિપૂર્વક સમજીને કે, સમજીને બોલે, સમજ્યા વગર ન બોલે. અને કોઈ એને ક્રોસ કરે તો એને બરાબર ઉત્તર દે, દલીલ આપે કે નહીં જો આગમમાં આમ છે, યુક્તિથી આમ છે, ન્યાયથી આમ છે, તર્કણાથી આમ છે, બધું બરાબર સિદ્ધ થાય છે. એટલું બરાબર બુદ્ધિ ગોચર હોય છે. ભાવ ભાષણ ન હોય, ભાવ ન ભાષો હોય શુદ્ધાત્મા. અનુભવથી કે લક્ષ્યથી ભાવ ભાષણ સુધી ન આવ્યા હોય, આ તો નિર્ણયથી લક્ષ્યથી ભાવ ભાષણ સુધી ન આવ્યા હોય, કે અનુભવથી ભાવ ભાષણ ન આવ્યા. અનુભવનું તો ભાવ ભાષણ હોય જ. તો એ સૂત્ર સિદ્ધાંતનો પાઠ છે, અથવા એને ત્યાગ કર્યો હોય તો વ્રત પ્રસરણ રૂપ હોય, અથવા દાન પૂજા દયાશીલ રૂપના પરિણામ હોય, ઘણા શુભ પરિણામ હોય, અથવા એને ભોગવિલાસ રૂપ પરિણામ અથવા ક્રોધમાન માયા લોભ રૂપ, આ સઘળા પરિણામ અજ્ઞાન જાતિના છે. તમામ પરિણામની જાત કઈ? એ અજ્ઞાન. કેમ કે હું જ્ઞાન છું એવો અનુભવ નથી, હું જ્ઞાન છું એવું ભાસતું એટલે લાગતું પણ નથી. શું એવો જે વિકલ્પ છે એ રૂપ પોતે પોતાને ભાસે છે. હું જ્ઞાન છું એવો જે વિકલ્પ એ રૂપ ભાસે છે, પણ જ્ઞાન છું એમ ભાસતું નથી. બેમાં બહુ મોટો ફેર છે. લ્યો હું જ્ઞાન સ્વરૂપ છું એવો વિકલ્પ થાય અને એ વિકલ્પ રૂપે ભાસે છે, પણ ભિન્ન જ્ઞાન રૂપે રાગ થી ભિન્ન જ્ઞાન રૂપે ભાસતો નથી. એકલા જ્ઞાન માત્ર પણ ભાસતો નથી. એ બધા જ્ઞાન જાતિના પરિણામ છે. કેમ કે બંધનું કારણ છે, કેમ કે તે બંધનું કારણ છે, ત્યાં એ ભાવબંધમાં પણ અટકાયેલો છે. આવા સઘળા પરિણામ અજ્ઞાન જાતિના છે, કેમ કે બંધનું કારણ છે. સંવર નિર્જરાનું કારણ નથી, સંવર થતો નથી, નિર્જરા થતી નથી. આત્માભિમુખ પરિણામ જ્ઞાન થયું નથી, જ્ઞાન છે એ આત્માભિમુખ થયું નથી. કેમ કે એ વિષય વેદનથી શરૂ થાય છે, એ વિષય જાણવાથી શરૂ નથી થતો, વિચારથી શરૂ નથી થતો, વાંચનથી શરૂ નથી થતો, તર્કજ્ઞા એ વેદનથી શરૂ થાય છે. વેદ્ય વેદક ભાવે સન્મુખતા આવે છે. જ્યાં સુધી વેદનને ન પકડી શકે ત્યાં સુધી બધું વિચારરૂપ ચાલે. એ ભલે આગમ અનુસાર હોય, સૂત્ર સિદ્ધાંત બધાય વેદનના વિષયમાં અજાય નથી, અજાણ પણ ઉઠી જાય. કેમ કે એ તો પરિણમનનો વિષય છે, પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. તે જ્યાં સુધી વેદનમાં ન આવે, જ્ઞાન જ્ઞાન વેદનમાં ન આવે, વેદનને ગ્રહણ ન કરી શકે, વેદનથી આત્માને ગ્રહણ ન કરી શકે, ત્યાં સુધી બધું વિચારરૂપ છે, એની જાતિ અજ્ઞાન જાતિની છે. અહીંથી અંતર્મુક્તા સન્મુક્તા થાય છે અને જાતિ ફેર થાય છે. એ તો ગુરુદેવનો પ્રશ્ન કર્યો ભાવ ભાષણના વખતે. જાતિ ફરી કે ન ફરી થાય, પહેલો શ્રદ્ધાનો પ્રશ્ન કર્યો. શ્રદ્ધા મિથ્યા છે, શ્રદ્ધા મિથ્યા છે. ભાવભાષણ થયું, સ્વરૂપ નિશ્ચય થયું, સ્વરૂપ લક્ષ થયું, તો પછી જ્ઞાનની જાતિ ફરી કે ન ફરી? ફરી તો છે પણ કહેવાય નહીં હો. જ્ઞાનની જાતિ ફરી છે કેમ કે સન્મુક્ત આવી ને, કહેવાય નહીં કે માની લે કોક કે માની લે કે જાણતો થાય એટલે માની લે કે પોતાને એ વિષયનું જાણપણું થાય ને એટલે માની લે કહેવાય નહીં. કેમ કે શાસ્ત્રમાં પ્રમુખપણે અનુભવ પછી જાતિ અંતર લીધું છે. પ્રધાનપણે કાયદેસર જેને કહીએ તો અનુભવથી જ લીધું છે. આ તો અનુભવ પહેલાની વાત છે, છતાં સમ્યક સન્મુક્ત કયો છે? શાસ્ત્રકારે એને સમ્યક સન્મુક્ત કયો છે? પણ હવે જાતિનો પ્રશ્ન આપણે ઉઠાવ્યો, પર્ટિક્યુલર પોઈન્ટ છે આ તો, જાતિનું શું કરશું? જાતિ તો કહેવાય, જાતિ તો થઈ ગઈ છે, પણ કહેવાય નહીં, બોલાય નહીં. બારમાં શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે, શાસ્ત્ર આમના પ્રમાણે વાત કરવી ઠીક. તર્ક ન્યાય યુક્તિથી કઈ બેસાડી શકાય એવો નથી. વેદન નો વિષય તો વેદન થી પકડાયેલો છે, વેદન વગેરે પકડાયેલો ત્યાં તર્ક ન્યાય નો પ્રવેશ નથી, ત્યાં વિચારણાનો પ્રવેશ નથી. કેમ કે વેદન પોતે નિર્વિકલ્પ છે, વેદન પોતે નિર્વિકલ્પ છે. ત્યાંથી એ વાત સુધી પડે છે. શું દ્રવ્યનો એવો જ કોઈ પરિણામ વિશેષ છે? આ રીતે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિના પરિણામમાં તફાવત છે. ભલે સરખું લાગે બહારનું તો પણ અંદરનું મોટું ફેરફાર, જાતિની મોટો તફાવત હોય છે. અજ્ઞાનમય ભાવાનામ અજ્ઞાની વ્યાપી ભૂમિકા, દ્રવ કર્મ નિમિત્તાનામ ભાવાનામ નીતિ હેતુ કામ. એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવની અને મિથ્યા દ્રષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એક સરખી છે. શું આપણે ક્રિયા એક સરખી એમ લીધો ને, અહીંયા એક શબ્દ સ્પષ્ટીકરણમાં લઈ લીધો, તો બાહ્ય ક્રિયા એક સરખી છે. શું પરિણામની ક્રિયા એક સરખી નથી, બાહ્ય ક્રિયા એક સરખી છે. શું અથવા શુભ શુભ પરિણામ પણ બાહ્ય ક્રિયામાં જાય છે. શું દશમીના ચારિત્રના પરિણામ એ અંતરંગ ક્રિયા છે. જીવની બાહ્ય ક્રિયા તો એક સરખી છે, પરંતુ દ્રવ્યનો પરિણમન વિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે. એ તફાવત અનુસાર અહીંયા વાત કરવી છે એમ કે છે. આ કલશમાં વિશેષના પરિણામ અનુસાર અમારે બાજુ આમાં મોટું પાટી ઉભું છે. બે લીટીનો કલશ છે, અનુષ્કુપ એટલે ટૂંકો ઓછા શબ્દો છે. સાદું લીટરેડિત હોય ને તો એમાં એક લીટી હોય તો લાંબી હોય, જેની માત્રા વધારે હોય છે. આ ઉપજાતિ ને વસંત તિલકા ને એમાં અનુષ્કુપ ને બધા નાના નાના પદ હોય છે. એનું પાટું બહુ મોટું ભર્યું છે, જો પાનું ભર્યું છે, તફાવત બતાવે છે ને. પરંતુ દ્રવ્યનો પરિણમન વિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે. તે વિશેષતા અનુસાર અહીંયા દર્શાવે છે આચાર્ય મહારાજ. બાકી સર્વતા તો પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે, એ અનુભવ ગોચર છે એમ કે છે. એ તો વેદન ગોચર વિષય છે, જે પ્રત્યક્ષ છે એ તો વેદન ગોચર છે. અહીંયા થોડીક વાત કરવી છે કેમ કે નિર્વિકલ્પ ને વિકલ્પ થી કેટલું કહેવું, ગુરુદેવ એમ કરના કે આ દુશ્મન થી આની વાત કેવી રીતે કરે? પૂતગલ ભાષા તો પૂતગલ દુશ્મન છે કે તેની શું વાત કરે? એ કેવી રીતે કહી શકે આત્માને કે ચૈતન્ય ચૈતન્ય દુશ્મન છે? એ તો ભાષા તો સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે, ચોખ્ખું નહીં છે, અસરસ છે. અજ્ઞાની દ્રય કર્મ નિમિત્તાનામ ભાવાનામ હેતુતામ રીતિ. મિથ્યા દ્રષ્ટિ જીવ જે ધારા પ્રવાહ રૂપ નિરંતર બંધાય છે દ્રય કર્મ ઉદગલ દ્રવ્યના પર્યાય રૂપ કારણ વર્ગણા જ્ઞાનાવરણ આદિ કર્મ ઉપિંડ રૂપ બંધાય છે, એવા એના ભાવ છે કે અમે દ્રય કર્મનો નિરંતર બંધન ચાલુ છે. જીવના પ્રદેશો સાથે એક ક્ષેત્ર આવગાય છે, પરસ્પર બંધ બંધક ભાવ પણ છે. એક બંધક છે અને એક બંધ્ય છે, બંધાવા યોગ્ય છે એક બંધ્ય છે. તેમના નિમિત્તના નામ એટલે તેમના બાહ્ય કારણ રૂપ છે મિથ્યા દ્રષ્ટિના મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ જે અશુભ પરિણામ. આ જે કર્મ બંધાણા એનું નિમિત્ત છે મિથ્યા દ્રષ્ટિના રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણામ છે, એને કારણે એને બંધન થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ કળશ રૂપે મૃતિકા પરિણમે છે, માટીના કળશ રૂપે માટી પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે. કુંભાર કોઈ કળશ રૂપે નથી પરિણમતો, માટી છે એ ચાકડા ઉપર ચડે છે, કુંભાર ચાકડા ઉપર નથી ચડતો. પિંગલામાંથી માટીનું વાસણ થાય છે, કુંભારનું વાસણ નથી થતું. કેમ કે વ્યાપે વ્યાપક રૂપ નથી, માટી છે એ વ્યાપે વ્યાપક રૂપ છે, કુંભાર વ્યાપે વ્યાપક રૂપ નથી, વ્યાપતો નથી, માટીમાં કુંભાર વ્યાપતો નથી. તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડ રૂપ પૂતગલ દ્રવ સ્વયં વ્યાપે વ્યાપક રૂપ છે, તેમાં બંધનમાં જે જ્ઞાનાવરણાદિક કર્મપિંડ રૂપ પૂતગલ દ્રવ સ્વયં વ્યાપે વ્યાપક રૂપ છે, તો પણ જીવના અશુદ્ધ ચેતના રૂપ મોહરાગ દ્વેષાદી પરિણામ બાહ્ય નિમિત્ત કારણ છે, પૂતગળ દ્રવ્યમાં વ્યાપ્ય વ્યાપક રૂપ તો નથી. જે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય આદિ દ્રવ્ય કર્મની પ્રકૃતિ બંધાણી એમાં એ પૂતગળ દ્રવ્ય છે એ વ્યાપ્ય વ્યાપક પરમાણુ વ્યાપેલા છે એ પરિણામમાં પ્રકૃતિમાં, જીવના પરિણામ એ તો નિમિત્ત પીડ્યા, એને ખાલી બંધાવામાં નિમિત્ત પીડ્યા છે. એટલે એને નિમિત્તાનામ ભાવાનામ કયા છે? શું દ્રવ્ય કર્મમાં નિમિત્તાનામ ભાવાનામ હેતુતામ રીતે, નિમિત્ત ભાવોનો હેતુ કારણ પણ તે પરિણામોના કારણ પણ પોતે પરિણમે છે, અને આત્મા એ પરિણામે પરિણમો એ પોતાનું કારણ છે, એમાં દ્રવ્ય કર્મનું કારણ નથી. તે પરિણામોના કારણ પણ પોતે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે જીવ દ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચાર માત્ર કર્મબંધનું કારણ થાય છે. હવે શું કહે છે કે કોઈ એમ કહે કે જીવનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે ને, એટલે જીવ તો હવે શુદ્ધ જ રહે છે. આ જે કર્મ બંધાય છે અને બધું કર્મનો અસર જે કાંઈ નિમિત્ત નિમિત્ત હોય એમાં જીવ તો શુદ્ધ જ રહી જાય છે, જીવનું કાંઈ નહીં ગણવું જ નહીં, જીવનું કાંઈ ગણવું જ નહીં એમ નહીં. જીવ પોતાની જાતને ભૂલીને પોતાનું ભાન ખોઈ બેસીને પરિણમે છે એમ કેવું છે. અજ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે પોતાનું ભાન ભૂલી જાય છે એમ કે છે. કોઈ જાણશે કે જીવ દ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચાર માત્ર કર્મબંધનું કારણ થાય છે, એટલે કર્મબંધ થયેલું તો એને ઉપચાર ગણી દો, ખરેખર જીવ કાંઈ બંધાણો નથી. હું પરંતુ એમ તો નથી, પોતે સ્વયં મોહ રાગ દ્વેષ અશુદ્ધ ચેતના પરિણામ રૂપ પરિણમે છે, તેથી કર્મનું કારણ છે. શું આ સાંખ્યમાં ત્યાં સુધી યોગ્ય ને કે જીવ તો શુદ્ધ રહી ગયો છે, પુરુષ તો શુદ્ધ છે, પ્રકૃતિનો દોષ છે બધો, માટે જીવનો દોષ જ નથી ક્યાંય. શું જીવનો ક્યાંય દોષ નથી, જીવ તો શુદ્ધ જ રહે છે. જે બધું કાર્ય છે એ બધું દોષનું કાર્ય, બધું કર્મનું ગણી લ્યો તમારે. તે કર્મનું કાર્ય ગણવું, જીવનું ગણવું નહીં, તો કે નહીં એમ નથી. જીવના પરિણામમાં અપરાધ થાય છે તે જીવનો થાય છે, એમ કેવું છે. દ્રવગુણ પર્યાયની વ્યવસ્થા નથી. જૈન દર્શનમાં જે વસ્તુના વિજ્ઞાનમાં દ્રવગુણ પર્યાયની જે વ્યવસ્થા છે, દ્રવક્ષેત્રકાળ ભાવની વ્યવસ્થા છે, એ નથી. એટલા માટે શ્રીમદજીએ મનસુખરામ સૂર્યરામ વેદાંતિના વિદ્વાન, વેદાંતના વિદ્વાન છે વેદાંતિ, એને એવું કીધું. અહીંયાથી એમણે ચર્ચા ઉપાડી કે કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન, પરિજ્ઞાન શબ્દ વાંચ્યો છે, એના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી થાય. તો આત્માના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ કેવા છે? તો એ લોકો મત દ્રવગુણ પર્યાય તો છે, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ એટલે એમાં કઈ ચાંચ બુડે નહી. શું એ પછી પ્રકૃત પુરુષ શુદ્ધ છે ને દોષ પ્રકૃતિનો છે? પુરુષ તો શુદ્ધ રહે છે ને દોષ પ્રકૃતિનો, પુરુષ ના આત્મા. પ્રકૃતિ એક માયા છે, માયાનો દ્રગુણ પર્યાય શું પણ એ કઈ નમળે. શું માયા શું છે? તો કે ભ્રમણા છે, ત્યાં સુધી કે છે. પણ એ ભ્રમણા પર્યાય છે, ગુણ છે, દ્રવ છે, જીવની છે, અજીવની છે, છે શું પણ એ તો જો સ્પષ્ટ વિજ્ઞાન ત્યાં નથી. આ તો સમયસારમાં તો ગાથા નથી કે મિથ્યાત્વ અવિરમણ અને અજ્ઞાન. મિથ્યાત્વ શ્રદ્ધા અવિરમણ એટલે ચારિત્ર વિપરીત, અને અજ્ઞાન વિપરીત જ્ઞાન. સંગ્ન અસંગ્ન, સંગ્ન પણ છે અને અસંગ્ન પણ છે. એટલે કે એ ઉદ્ગલ દ્રવ્યની દ્રવકર્મની પ્રકૃતિમાં પણ એ ભાવ છે, અને જીવ સંગ્ન નામ જીવની પર્યાયમાં પણ એ ભાવ છે. જીવ ભાવ પણ છે અને ઉદ્ગલ ભાવ પણ છે, એમ બંને પ્રકારે છે. બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સદ્રષ્ટા જાણીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે, પણ છે બંનેને ભાવ, બે દ્રવ્યને ભાવ છે. એકને છે ને એકને નથી એમ નથી. જીવ તો શુદ્ધ રહી જાય છે એમ છે નહીં. ભાવ કર્મ જીવનું પણ ભાવ કર્મ છે, અને ભાવ કર્મ પૂતગલનું પણ ભાવ કર્મ છે. એ વિપાક આવ્યો તો પૂતગલનું ભાવ કર્મ છે. સત્તામાં છે ત્યાં સુધી હજી નથી એને ભાવ કર્મમાં લેતા, ત્યાં સુધી દ્રવ કર્મમાં લઈ જવો. વિપાકમાં આવે ત્યારે એને પૂતગલનું ભાવ કર્મ છે, અને અહીંયા જીવનો અપરાધ થયો તે જીવનું ભાવ કર્મ છે. એમ સંગ્ન અસંગ્ન બંને લેવા. શું એમ કેવું છે અહીંયા? પરંતુ એમ તો નથી, પોતે સ્વયં મોહ રાગ દ્વેષ અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી કર્મનું કારણ છે, અને તેથી એ નવા કર્મ બંધનનું એ નિમિત્ત કારણ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ રૂપ જે રીતે પરિણમે છે તે કહે છે કે હવે એ મિથ્યા, પેલા દ્રવ્ય કર્મની વાત લીધી હતી, હવે એના પરિણામની વાત લઈએ છીએ. કે અજ્ઞાનમય ભાવાનામ ભૂમિકા પ્રાપ્ય મિથ્યાત્વ જાતિ રૂપ છે. જો અહીંયા જાતિ લીધી, શું અજ્ઞાનનું પરિણામ લેવું છે ને, એટલે જાતિ પકડે છે. કે મિથ્યાત્વ જાતિ રૂપ છે, હું કેવું ચોખ્ખોથી વાત છે. જાતિને ગતિ જુદી પાડો એટલે તરત ખબર પડે કે લખનારે કેટલું સમજીને લખ્યું છે, નહીતર ઉપરથી જાય. શું પણ ગતિ ને જાતિ બે જુદી પાડો એટલે ખબર પડે કે લખનાર બહુ સમજીને લખે છે. અહીંયા મિથ્યાત્વ જાતિ રૂપ છે, કર્મના ઉદયની અવસ્થા તેમની, જેને પામતા અશુદ્ધ પરિણામ થાય છે. કર્મના ઉદયની અવસ્થાને નિમિત્ત પામીને, ભૂમિકા એટલે એને અવલંબીને, પામતા એટલે એને અવલંબતા. મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ પરિણામે પરિણમે છે, અવલંબે છે, એક એકમેક તન્મય થઈને અવલંબે છે એમ આયા લેવું, એને પાયમો એમ કહે છે. દ્રવ્ય કર્મના ઉદયને પાયમો, પાયમો એટલે શું કર્યું? છે એમાં એકત્વ કર્યું, તન્મય થાય, તન્મય થઈને પરિણમો. ભાવાર્થ આમ છે કે દ્રવ કર્મ અનેક પ્રકારનું છે. પ્રકૃતિમાં દ્રવ કર્મ જ્ઞાનાવરણી આદિ અનેક પ્રકારનું છે, તેનો ઉદય પણ અનેક પ્રકારનો છે. એનો જે જ્ઞાનાવરણી આદિનો ઉદય આવે એ પોતાનો સ્વાદ જુદો જુદો છે. શું એક કર્મ એવું છે કે જેના ઉદય એ શરીર થાય છે? શું એક કર્મ એવું છે કે જેના ઉદય એ શરીર થાય છે? આઘાતીમાં છે ને એકમાં એક આ જે સૂક્ષ્મત્વને બાધા કરે છે તે નામ કર્મ. નામ કર્મના ઉદયે નામ ગોત્ર વેદની આયુ સાર છે ને એમાં નામ કર્મના ઉદયે શરીર થાય છે. નામ કર્મની પ્રકૃતિ છે શરીરની. એક કર્મ એવું છે જેના ઉદય મન વચન કાયા થાય છે એમાં પણ નામ કર્મ લાગુ પડે છે. શું એક કર્મ એવું છે કે જેના ઉદય સુખ દુઃખ થાય છે, વેદની આતા વેદની થાય ત્યારે સુખ, અસાતા વેદની થાય ત્યારે દુઃખ. આમ અનેક પ્રકારના કર્મનો ઉદય હોતા મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને પોતા રૂપ અનુભવે છે. હું એવો છું એમ અનુભવે છે. એ ઉદય મારો આવ્યો, આ મને આકરો ઉદય આવ્યો. આ રોગ થાય ને તો કે મને આકરો ઉદય આવ્યો, પણ હવે ઉદય તારામાં નથી આવ્યો. એ કર્મની પ્રકૃતિનો ઉદય કર્મમાં આવ્યો છે. તું તન્મય થઈને એમ કહેશ કે મારામાં ઉદય આવ્યો, એટલો અપરાધ તારો છે. તન્મય થવાનો અપરાધ તારો છે એમ લેવું. મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને પોતા રૂપ અનુભવે છે એ પોતાના વિપરીત પરિણામ છે, અપરાધીનું પરિણામ છે. શું તેનાથી રાગ દ્વેષ મોહ પરિણામ થાય છે. એ જ્યાં પોતાપણું કરે છે એ મિથ્યા જાતિ છે. પોતાપણું કરવું એટલે અહંતા કરી, અહંતા કરી. મુમુક્ષુ જીવ આત્માર્થી જીવ અહંતા મટાડવાનો પ્રયત્ન કરે છે. લ્યો શું કરવું કે શરીર આદિ પરદ્રવ્યમાં ને પરભાવમાં અહંતા મટાડવાનો પ્રયત્ન કરવો. જે ચીજમાં મારાપણું લાગતું હોય સામે રાખવી બરાબર, આમાં હું ક્યાં છું, આ કેમ મારો દેખાય છે, આ લે ને દીકરો હોય મારો દેખાય કે નહીં, આમાં આમાં હું તો ત્યાં છું ને આ મારો કેમ દેખાય છે, આ પાડોશીનો કેમ મારો નથી દેખાતો, ના મારો દેખાય છે, આમાં હું નથી ને આમાં હું છું, શું છે આ. જેને જે ઉદય હોય, કોઈને જેના પર વધારે રાગ હોય ત્યાં મમત્વ થાય છે ને. અને સામાન્ય રીતે કુટુંબમાં બધા પ્રત્યે મમત્વ સામાન્ય હોય પણ કોઈ એક ઉપર વિશેષ હોય છે. શું વિશેષ હોય ત્યાં બરાબર એના પરિણામ તીવ્ર થાય, રસ વાળા થાય, તો એને બરાબર સામે રાખવું. હું ક્યાં છું, કેમ મારાપણું થાય છે, મારાપણું થઈને રસ કેમ આવે છે, આ જે રસ આવે છે આ અપરાધ છે, આ જન્મ મરણનું કારણ છે, આને મિથ્યાત્વ કહેવામાં આવે છે. આમ છે બહુ ચોખ્ખો વિષય છે. આ ગ્રંથ તો બહુ સારો છે. અમે તો આ પ્રસિદ્ધિ આપણે રાખવાધ્યાય કરેલો છે, પણ ગુજરાતી કર્યું છે. હા હા તો પછી કર્યું, પણ મેં લગભગ 225 વર્ષનું ગુજરાતી કર્યું છે શબ્દ અનુસાર. હા ના ઢુંઢારી ટીકા અનુસાર, ઢુંઢારીમાંથી સીધું ગુજરાતી કરેલો છે. મેં લાલુભાઈ વાંચી લીધા, પછી લાલુભાઈને બહુ પસંદ પડે છે. મને ક્યાં તમને ઢુંઢારી ફાવે છે ગુજરાતી કરો, મને ગુજરાતી ફાવે છે એટલું ઢુંઢારી નથી ફાવતું, અને મને તો ગુજરાતી જેવું ઢુંઢારી ફાવે છે પહેલેથી. એનો બધો ભાવ બેસે ઢુંઢારીમાં, જેટલા શબ્દો આવે ને એ બધો ભાવ બેસે, એની મીઠાશ બધું સારું લાગે. ઢુંઢારી એવું સરસ ફાવે છે. મને ગુજરાતી કરી દીધું, 225 વર્ષ ગુજરાતી કર્યા ત્યારે ગુજરાતીમાં બહાર પડી ગયું, પ્રકાશન થઈ ગયું. ત્યારે તો સંસ્થા આપણી સંસ્થા તરફથી, એ પહેલાં હિન્દીથી ગયું, પછી તરત જ હિન્દી થયું એટલે તરત જ ચંદુભાઈ ગુજરાતી શરૂ કરી દીધું હતું. ગુજરાતી તરત જ બહાર પડ્યું, કેમ કે ગુરુદેવે વાંચનમાં લીધું ને, હિન્દીનું વાંચન ચાલુ છે ને ગુજરાતી શરૂ કરી દીધું. જાહેર વ્યાખ્યાન કર્યા ગુરુદેવે, સમાજમાં એક તો ગુરુદેવને પોતાની વાણી અધ્યાત્મ પ્રધાન અને ગ્રંથ અધ્યાત્મ પ્રધાન, શૈલી અધ્યાત્મ પ્રધાન. ગ્રંથ તો સમયસર અધ્યાત્મ પ્રધાન છે, પણ રાજમલજીની શૈલી અધ્યાત્મ પ્રધાન છે. આગમ પ્રધાન નથી શૈલી, આગમના પડખા લેતા નથી, અધ્યાત્મ પ્રધાન પડખા લે છે. એટલે બહુ ભાવ ગુરુદેવના નીકળેલા છે. એટલે આ તો આપણે બીજો પ્રોગ્રામ એ છે, પ્રવચન નવનીતના ચાર ભાગ પૂરા થયા પછી કળષ્ટિકા ઉપરના પ્રવચનો હાથમાં લેવા. ભલે કામ એ રીતે ધીમે ધીમે થાય, પણ પેલો આમ પસંદગીના ઉપર બહુ સારા વ્યાખ્યાનો આવ્યા છે. આ પુસ્તક ઉપરના, શાસ્ત્ર ઉપરના વ્યાખ્યાનો બહુ સારા આવ્યા છે. હું તો બહુ રસ આવતો હતો આ પ્રવચનો સાંભળવામાં. કળષ્ટિકાના પ્રવચનો ગુરુદેવના સાંભળવામાં તો બહુ રસ આવે એવું વિશે. બે એક વાર થયા હશે કે બે ત્રણ વર્ષથી વધારે નહીં થયા હોય, કેમ કે પહેલા તો સમાજમાં ગ્રંથ જ પ્રસિદ્ધ નહોતો અને ત્યારે મેં ઢુંઢારીમાં વાંચેલો છે. હું તો દાસભાઈ વાંચેલો હતો, એમણે ત્યાં બધા પુસ્તકો બધાય. એટલે કોષ્ટિકા છે ને તો હા ઢુંઢારીમાં છે રાજમંદિરને, મેં એમની પાસેથી લઈને વેચ્યું હતું. વ્યવસ્થિત ન રહ્યું હોય શું
ફરચંદી
નિયમ સારો ના પહેલા ભાગ માટે બોલ ને. બરાબર, પણ કરે છે, કોઈ કામ કરે છે બેઠા? બરાબર, કારણ કે નિયમ સારના તો ચાલુ છે કામ. પહેલો ભાગ તો છપાઈ ગયો, બીજાનું કામ ચાલુ હશે, કારણ કે તું પૂરું કરશે હવે. હા, ના સમજ ને, એ પ્રવચન રત્નાકરનું જે મુંબઈનું ટ્રસ્ટ છે ને, પહેલો ભાગ આમ છપાઈ ગયો છે, પ્રકાશન વિધિ બાકી છે એમ કહેતા તમે શાંતિભાઈ. આવે ને પ્રકાશન વિધિ બાકી છે, આ વખતે કદાચ આ નાતાલમાં ફંક્શન વખતે કદાચ પ્રકાશન થઈ જશે. છપાઈ ગયો છે, છપાઈ ગયો છે. એ તો હમણાં આવ્યા જ શાંતિભાઈ છે ને, છપાઈ ગયો છે પણ પ્રકાશન વિધિ નથી થઈ ગયો. બરાબર, ના એ રમણભાઈ મુખ્યપણે કરે છે, હીરાભાઈ ને રમણભાઈ લખે છે, હેમંત લખે છે, લખે ટેપ ઉપરથી હેમંત લખે છે. ટેપ ઉપરથી હેમંત લખે છે, એટલે ચાર પાંચ જણા લખતા હોય બધા બંધ થઈ ગયા છે. હેમંત લખે છે, બરાબર. સૈદ્ધાંતિક મતભેદ નથી ને, એટલે એ દ્રષ્ટિકોણ કોઈ ચૂક થાય બીજી વાત છે, સંકલનમાં કોઈ ફેરફાર પડી જાય એ જુદી વસ્તુ છે, એ તો એક સક્ષમનો વિષય થઈ ગયો. પણ સિદ્ધાંતનો વિચાર ભેદ નથી ને. હા, રિપીટેશન ઘણું આવે ને, એટલે એમ કાપકૂપ થઈ જાય, જાણતા જાણતા એમ સંભવ છે, એ તો સક્ષમનો વિષય થયો ને. એટલે અમે આ વખતે પદ્ધતિ બદલી નાખ્યા કે કામ કરવા વાળા તો ક્ષોભ શ્રમ અનુસાર કામ કરવાના છે, માટે ક્ષોભ શ્રમ ની ભૂલ ન થાય એ પદ્ધતિ આપણે લ્યો, એવી પદ્ધતિ અમે રાખી છે. એટલે મેળવણી ન કરવી પડે, એ લોકો શું ને મેળવણી કરવી પડે છે. ગુરુદેવ એક વિષય ચાલતો હોય પાછા બીજા વિષયમાં પ્રવેશી જાય, પછી એ પૂરું કર્યા પછી પાછો મૂળ વિષય રિપીટેશનમાં ફરીને લે, કે આ લોકોને શું કરવું પડે કે વચ્ચેનો વિષય જુદો કરી અને જ્યાં જ્યાં એ વિષય જેટલી વાર લીધો હોય એમાંથી જે પકડવા જેવું હોય એ પકડે અને બાકીનું મૂકી દે રિપીટેશનની દૃષ્ટિએ, પછી જે બીજો વિષય લીધો હોય એ પછી બાહ્ય ક્રમમાં આવે. અમે એમ નથી કર્યો, જે વિષય આવતો હોય બીજામાં આવે પાછો પાછો રિપીટેશન શરૂ થાય તો વળી પાછું શરૂ થાય એ પ્રમાણે ગુરુ બોલે બોલ્યા છે એ જ પ્રમાણે ક્રમ આવે. કોઈ હારે ટેપ ને અમે પુસ્તક લઈને બેસે એટલે બધું મળતું જ આવે, ક્યાં બુદ્ધિ ન લગાવવી પડે કે આમાં છૂટ્યું છે કે નથી છૂટ્યું, સીધે ક્રમ થઈ જાય. એ લોકો દ્રષ્ટિકોણ રૂચિનો પછી શૈલી રોચક નથી રહેતી, ક્યાં ઈ કે એવી શૈલી રોચક નથી રહેતી, ક્યાં રોચક રે નો રે વસ્તુ છે ને એનો વિષય રૂચશે એ પછી શૈલી ઉપર બહુ નહીં જાય, ભાષા શૈલી ઉપર બહુ ન જાય તો કાંઈ વાંધો નહીં, એમાં નુકસાન નથી. શૈલી તો પૂતગળની છે ને એમાં એમનાથી નૂતન કર્મ બંધ થાય છે, તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામ ન કરતા છે. આટલું થાય છે, મિથ્યા દ્રષ્ટિ છે એ અશુદ્ધ ચેતન પરિણામ ન કરતા છે, એ વાત અહીંયા થાય પણ એ અશુદ્ધ ચેતન પરિણામ નો કરતા મિથ્યા દ્રષ્ટિ જેવો, મિથ્યા દ્રષ્ટિ પણ અશુદ્ધતા નો અકર્તા છે એમ ન લેવું. કેમ કે કરતા ભાવે પરિણમે છે, તન્મય થઈને પરિણમે છે, સમય દ્રષ્ટિ ની વાત દીધી છે. વિશેષ